બ્રહ્મની ઓળખાણ થાય છે. જે શબ્દ છે એ શબ્દમાં બ્રહ્મ ચૈતન્ય સ્વયં મૂર્તિમાન રૂપે પ્રગટ થાય. શબ્દનું માધ્યમ એ બ્રહ્મનું પ્રતીક સ્વરૂપ. કોઈ પણ લક્ષ્યને પહોંચવા માટે એના આધારની જરૂર હોય છે. આધાર વડે જ લક્ષ્ય સુધી પહોંચાય. શબ્દ એ આધાર છે અને બ્રહ્મ એ લક્ષ્ય. જ્યાં મનની વૃત્તિઓ સ્થિર થાય અને એમાંથી બ્રહ્મચિંતન માં એની ગતિ થાય, મનને સ્વસ્થ બનાવવા માટે વિકાર અને વિકૃતિઓને મનમાંથી દૂર કરવા માટે સતચિંતન, બ્રહ્મનું ચિંતન આવશ્યક. જેટલો અભ્યાસ કરીશું એટલી જ વૃત્તિઓ શાંત થશે. વૃત્તિઓ શાંત થતાં જ સદચિંતન સ્વાભાવિક બનશે. જે મન અને સુરતાઓ સાથે લઈને ફરે છે, સુરત મનતા, બધી જ વૃત્તિઓ મનની, મનને અનેક પ્રકારની ભૂખ લાગે છે, વૈભવોની, ભોગોની, સત્તાની, સંપત્તિની, એ મનની ભૂખ એ જ અને વૃત્તિઓ છે. જ્યાં સુધી વૃત્તિઓ સ્થિર ન થાય, ભટકતી મનોવૃત્તિ એકાગ્ર ન થાય, ત્યાં સુધી એના જીવનમાં સ્થિરતા, શાંતિ પ્રાપ્ત થઈ શકે. મન એ જ એક એવું કારણ છે કે માણસના જીવવામાં અનેક પ્રકારના વિક્ષેપ અને સંકલ્પ વિકલ્પ નાશાદ કરતી હોય. સતત જાગ્યું નથી કે એને એનું કામ આરંભ કર્યું નથી. એક કીડો જેમ સરવળ્યા કરે સરવળ્યા કરે, એમ મન પણ એક કીડો છે. મગજમાં અલહદ કરે અલહદ કરે, જ્યાં સુધી કીડો સરવળતો હોય ત્યાં સુધી શાંતિ નહીં, સુખ નહીં, ઊંઘ પણ ના આવે. તો એ મનોવૃત્તિને, મનની એ સુરતાઓને આપણે અભ્યાસ વડે સ્થિર કરવા માટે પુરુષાર્થ કરીશું. આરાધના અને ઉપાસના એ સુરતાઓને મનની સાથે શાંત કરવાનું સાધન. અનુષ્ઠાન પણ મનને સુરતાઓમાંથી સ્થિર કરનાર. આમ સુરત મનતા, મનની અંદર જે પ્રકારની સ્થિતિ અવસ્થા હશે એ પ્રકારનું જીવન બનશે. મન વિક્ષિપ્ત હશે તો જીવન પણ વિક્ષિપ્ત. અથાન સર્વ આધાર જીવનનો મન ઉપર. મન જો સારું તો બધું જ સારું, જો મન બગડ્યું તો વ્યવહાર બગડશે, જીવન બગડશે, વાણી પણ બગડશે, વર્તનો બગડશે. આખા જીવનનો આધાર મન છે અને મન ઉપર જ આખું જીવન ચાલતું હોય છે. જે કાંઈ કરવું હોય તો એનો સંકલ્પ મન કરે છે અને મન જે પ્રકારે કે જે જ્યાં દોરી દોરી જાય એ તરફ જ જવાની વૃત્તિ જાગે. એ વૃત્તિઓ પણ અનેક પ્રકારની હોય, જીવનને અનેક સ્વાદ લગાડે, ખાટા કડવા મીઠા અનેક સ્વાદ તરફ એ મનોવૃત્તિ આપણને ખેંચી જાય, અને એ સ્વાદ ઈચ્છાએ અનિચ્છાએ કે પરેચ્છાએ પણ માણસને ચાખવા જ પડતા હોય. કંટાળે માણસ પોતાની જાત, પોતાના મનથી, પોતાના વ્યવહારથી પણ માણસ કંટાળતો હોય. આ શું એ છે? મનોવૃત્તિ. અને એને અહીંયા ગાડી મહારાષ્ટ્રીએ કહ્યું સુરત મન. જે કઈ અવસ્થા છે જીવનમાં એ બધી મનની જ છે. જે કઈ આગું પાછું ક્યારે થાય છે, કરે છે, બધું મન અને વૃત્તિઓ જ બેસીને કરે. એટલે મનોવૃત્તિ ની સ્થિરતા, શીતળતા બહુ જ આવશ્યક છે જીવનમાં. એના વગર જીવન પાંગળું. મનની સ્થિરતા સિવાયનું મન જીવન આખું જ કોઈ પણ જાતની કિંમત વગર. મન ખુલ્લુક વિચારો કરે ને ત્યારે જીવનને પણ ખુલ્લુક બનાવી દે, હલકું બનાવી દે. આપણા જે વિચારો હલકા હશે તો જીવન હલકું થઈ જવાનું, અરે વ્યવસાય પણ હલકો બની જાય. મન પૈસા કમાવાની ઈચ્છા રાખે, સારે ના રસ્તે ન મળે તો ખોટા ધંધો ખુલી આવે. પણ એ અવળા ધંધા કરીને એક વાર ધન મેળવશે ખરું, પણ શાંતિ નહીં મળે. કારણ મન ખોટું કામ કરીને એ લઈ આવ્યું. પૈસો ગમે તે અઢળક ભેગો કરી શકું છું, પણ પૈસાની સાથે શાંતિ નહીં આવે. વૈભવ લાવી શકશો એ પૈસાથી, પણ સુખ નહીં આવે. એ જે મનની આ વૃત્તિઓ છે એ જ સતત માણસના જીવનને મોટા ભાગે દોરી જતું હોય છે. અને માણસનું જીવન પણ મનને જ અનુસરતું હોય છે. મન કે એમ કરીએ સારું કામ હોય, મન ના કહેતું હોય તો નહીં કરવાનું નથી. આજે ઉજાગરો થાય એવું નથી, ભજનમાં નહીં હોય, થાકેલું છે, એ સેવા કાર્ય મારે સમય નથી, એ સેવાનું કામ મારે નથી. મન દોરે ત્યાં દોરી જાય. અને ખોટું કામ હોય, આવતું હોય જન્માષ્ટમી, કંઈક સત્કાર્ય ભજન કરવાનું, એના જુદા ભસલે દોડી જશે. સારું વાતાવરણ હોય ત્યાં ખોટું કામ કરવા માટે મન ચાલી જશે. જ્યાં વાતાવરણ અનુકૂળ હોય અને પોતાને કરવા જેવું લાગતું હોય તો મન કશું નથી કરતું. માણસ જીવનભર મનનો દોર્યો દોરવાતો હોય છે, અને એનું પરિણામ એને માત્ર સંકટો, માત્ર એના જીવનની દુર્ગતિ. એ પોતે પસ્તાય પછી રીતને જીવન ખોટી રીતે વેડફી નાખે. આ બધી જ વૃત્તિઓને મહારાષ્ટ્રીએ પોતાના જીવનના અનુભવમાં કહ્યું સુરત મનતા. આ બધો જ વ્યવહાર, આ બધી જ વૃત્તિઓ મનની છે, એમાંથી જ ઉદ્ભવે. હવે એ તો સામાન્ય જનજીવન થયું સુરત મનતા. પણ તે સન્માર્ગે જવું છે, આવા ખોટા જીવનમાંથી બહાર નીકળવું છે, એનો કોઈ વિકલ્પ, એના માટેનો કોઈ માર્ગ? તમારા શ્રી કહે છે હા છે. જે મન વૃત્તિઓનું બની જાય છે એ મનને શબ્દનું બનાવી દે. મન શબ્દતા, મનને કોઈ પણ આધારમાં વળગાડી દે. કોઈ પણ લક્ષ, ભજનનું, જપનું, સેવાનું, નામ સ્મરણનું, ભક્તિનું, સત્સંગનું, કોઈ પણ એક સારા લક્ષ, શબ્દરૂપી લક્ષમાં એને લગાવી દો, વરગાડી દો. મનને અધોવૃત્તિમાં લગાડવું નહીં પડે એની મેસેજ લાગી જશે. પાણીને નીચે ઉતરવાનું નહીં કેવું પડે, પ્રયત્ન નહીં કરવો પડે, છૂટું મૂકો આપોઆપ જ જે તરફ ઢાળે છે તરફ ઉતરી જ જાય. એમ મન પણ અને છૂટું મૂકી દો નીચે આપોઆપ ઉતરી જશે. હલકામાં હલકી નીચમાં નીચે વૃત્તિઓ સુધી ઉતરી જશે. પણ એને કોઈ ધનમાર્ગે ઉપર ચડાવવું છે તો યંત્રના જેટલો જ પ્રયત્ન કરવો પડે. મને ઉપર ચડાવવા માટે ઉપર ઉઠાવવા યંત્રમાં જેટલો ખર્ચો કરીએ જે પ્રમાણે એને તૈયાર છે તે પ્રમાણે એ પાણીને ઉપર ચડાવે. મનને પણ યંત્રની મારફત ઉપર ચડાવવી પડે, યંત્ર વડે ઉપર ચડાવે. તો સાહજિક અવસ્થા મનની વૃત્તિઓનો વ્યવહાર તરફ આપોઆપ ઢળી જ જવાની, કારણ જન્મ જન્માંતરના સંસ્કાર પડેલા છે હલકી વૃત્તિઓના. એટલે તરત જ નબળું પડે એટલે નબળું જ પડવાનું, હલકા તરફ ઢળી જ જવાનું. પણ મહારાજે પોતાના અનુભવ પ્રમાણે કહ્યું, મનને શબ્દમાં જોડવું પડશે. એમાં કોઈક સદગુરુનું શરણ એ જ મનને શબ્દમાં જોડી આપે. સાચું સાધન જે આપે જીવનને તારવા માટે અને તરવા માટે એને સદગુરુ કહેવાય. સદગુરુ એ જીવન નૌકા છે. સદગુરુ નાવ વચન વિશ્વાસ એ જે એમાં બેસી જાય. ગુરુએ જે ઉપદેશ આપ્યો, જે કંઈ બોધ આપ્યો, જે માર્ગ ચૂંધ્યો, જે કઈ સલાહ આપી ગુરુજનોએ, એમાં એમાં મારું કલ્યાણ છે, મારું હિત છે. કદાચ માતા પિતાને ગુરુની વાતમાં વિશ્વાસ ન ઉપજે, કોઈને કોઈ પ્રકારની અંદર સંશયાત્મક વૃત્તિ બની રહે, અને કદાચ હઠ અને દુરાગ્રહ કહે છે બસ તમારું કહ્યું મારે નથી કરવું. એમાં નુકસાન એનો વિરોધ કરનાર નકારાત્મકતામાં આવશે. એકવાર ભલે ગુરુજનો કોઈ પણ કર્કશ પરિસ્થિતિમાં પણ કોઈ એવી આજ્ઞા, કોઈ કર્તવ્ય કે કોઈ વાત કરી દે તો એના માટે એની અંદર ક્યારેય કુભાવ ન હોવો જોઈએ કે એમાં મારું કલ્યાણ જ છે, કર્કશતા પણ પાછળથી મને મારું સફળ મારું શું કરવા માટે. એમ મનને ગુરુજનોએ આપેલા માર્ગે લઈ જઈ નિવાળ ન ગમે તો પણ વિચાર નિશ્ચય કરી લે આમાં જ મારું કલ્યાણ, જે માર્ગ કીધે એ રસ્તે જ જવાનું છે, બીજે જવાનું નથી. તારા મનને કાંઈ ન ચાલે તો એવી વૃત્તિ કરવી પડે. ગુરુને વચને ઘર જોડે, ગુરુ જે કઈ વચન આપે એની અંદર સ્થિર થવાનું, બધી જ રીતે દ્રઢ થવાનું. મન શબ્દતા જે મન વૃત્તિઓનું છે, જેને કારણે આટલું દુઃખ અને રઝળપાટ છે, એ મનને શબ્દની સાથે જોડાવી દે. જે કઈ આપણું હિત છે, જેમાં આપણું કલ્યાણ છે, એની અંદર મનને લગાવી દે. પરમ હિત મન કોઈ દિવસ નહીં વિચારે, મન માત્ર ભોગો જ વિચારશે કે ક્યાં અગાડી આનંદ મળે, સુખ મળે છે, અને તે પણ ભોગો નહીં. મન સદવૃત્તિનો સ્વીકાર નહીં કરે, સદભાવનાનો પણ મન સ્વીકાર જલ્દી નહીં કરે. તો એ મન જ્યાં પોતાની મરજી પ્રમાણે ચાલતું હોય એને એમાંથી વાળી લઈ સદગુરુદેવના શરણે જે કંઈ પ્રાપ્ત થાય જગત કલ્યાણને, જીવનના હિત માટે, કલ્યાણને માટે, એ જીવન કલ્યાણ ને માર્ગે આગળ વધે એના માટે ગુરુ તરફથી જે કઈ મળે એનું નામ છે મન. શબ્દમાં ભળે એને વળગી રહે એ છે મન. શબ્દનું બની ગયું. ગુરુએ આપેલા ઉપદેશ શાસ્ત્રએ આપણા ધર્મગ્રંથે આપણને જે માર્ગ કીધો છે એની સાથે ભળી જવું અને એના પ્રમાણે ચાલવું, શાસ્ત્ર મર્યાદા પ્રમાણે, મર્યાદા ઉલ્લંઘીને ક્યારેય નહીં જવું, એનું નામ છે મન. શબ્દતા મન સાધનનું બની જાય. જે સાધનની અંદર મર્યાદાઓ છે, સાધનની અંદર જે માર્ગદર્શન છે એ પ્રમાણે જ ચાલવાનું હોય છે, બીજું બીજું કામ નથી. મન શબ્દતા, મન બીજા કોઈનું નહીં, આ શરીરનું પણ નહીં, આપણું નહીં, કોઈ ઈચ્છાઓનું પણ નહીં, મન સંકલ્પ વિકલ્પનું પણ નહીં, મન માત્ર શબ્દ. અને શબ્દ એટલે મૂર્તિ, ઉપાસના, પૂજા. આવી દ્રઢતા જ્યારે આપણે આપણા જીવનમાં સુલભ બનાવી શકીએ, સહજ બનાવી શકીએ, ત્યારે જ સુરત મનતા, મન શબ્દતા. એક પગથિયું આગળ વધવાનું, પગથિયું ચઢવું હોય તો પુરુષાર્થ કરવો પડશે, અને પુરુષાર્થ કરીશું તો શ્રમ પડવાનો જ છે. એટલે સુરત મન કા જે છે, મનની જે વૃત્તિઓ છે એમાંથી બહાર નીકળીને એક પગથિયું ઉપર ચઢવા માટે ત્યાં સમર્પણ, પોતાના જીવનમાંથી ત્યાગ, કે મારે આટલો નિયમ લેવો છે, આટલો સંયમ પાળવો છે, આ કામ નથી કરવું, હવે મારે ચાતુર્માસ આવવાનો છે, એક જ સમયે હું ભોજન કરીશ, આટલું અનુષ્ઠાન કરીશ, એમ પોતાની વૃત્તિઓને સ્થિર કરવા માટે કોઈ પણ નિયમમાં બદ્ધ થવું, અને વૃત્તિઓથી થોડુંક હટાવી મનને દૂર લઈ ગઈ અને પેલી બાજુએ સાધનની સાથે જોડી ગયા. આજે માનવ જીવનને કેળવવા માટેનો માર્ગ સુરત શબ્દ, જીવનને એક દિશા આપવાની, જીવનને એક લક્ષ્ય મળી જાય છે અને લક્ષ્યને સિદ્ધ કરવા માટે પોતાના જીવનમાંથી ભોગનો ત્યાગ અને સમર્પણ, પોતાની ઈચ્છાઓને શાંત કરી દેવાની, પોતાની ભટકતી વૃત્તિઓને સ્થિર બનાવવાની, સંકલ્પ નહીં કરવાનો. સુરતનું મન હવે એને શબ્દમાં ભેળવી અને શબ્દનું બનાવી દેવાનું. હવે આજથી તું પહેલા ધોરણમાં નહીં, બીજા ધોરણમાં આવે. મનની વૃત્તિઓનો ત્યાગ કરીને મનને શબ્દમાં જોડવાનું, એક પગથિયું આગળ વધવું. અને આગળ વધવામાં પેલો ત્યાગ કરીશું તો આગળ મળશું. જેમાંથી ઉત્તીર્ણ થયો છે એ વર્ગની અંદર રજાઓ ખોલ્યા પછી જઈને એ વિદ્યાર્થી બેસી જાય, એના શિક્ષક એક ના ભાઈ તારે આ વર્ગમાં નથી બેસવાનું, તારે ઉપલા વર્ગમાં જવાનું. વિદ્યાર્થી એમ ના સાહેબ આ વર્ગ બહુ સરસ છે, મને ગમી ગયેલો છે, શોભા પણ સરસ છે, મને અનુકૂળ આવી ગયો છે, એટલે આ વર્ગમાંથી હું બહાર નીકળું. શક્ય છે. અને જો કદાચ ન ખસ ત્યાંથી ન તે કરે તો એની જડ વૃત્તિ હશે, હવે તો ત્યાંથી ઉત્તીર્ણ થઈ ગયો છું, ત્યાંથી હવે આગળ વધવાનું છે, પણ એ જડતા ન જાય તો એની ત્યાં આગળ મૂર્ખતા કહેવાય, નિમ્નતા કહેવાય. એમ વૃત્તિઓમાં રહેલું મન ક્યાં સુધી રાખી શકીશ? અને ઉઠાવો આગળ લઈ જાઓ. જે મન વૃત્તિઓમાં રહે છે, વૃત્તિઓનું મન છે, વૃત્તિઓનું, એમાંથી મન બહાર લાવીને ભગવત સ્મરણ સાથે એક આગળના પક્ષમાં એક ઉપરના સોપાનની અંદર લઈ જવાનું. સુરત મન કા મન શબ્દ કા, આમ એક પછી એક ઊંચાઈએ ચડવા માટેના પગથિયા સોપાન સાધકની ભૂમિકાએ જો એને બતાવવાના જ હોય, આગળ વધવાના હોય, તો એના જીવનનું મૂલ્યાંકન એ સ્વયં કરે. આગળ મારા શ્રીએ પ્રશ્ન કર્યો કે જો વૃત્તિઓ મનની છે પણ એ મન શબ્દનું બની જાય, આ તો બરાબર છે, આધાર મળ્યો. પહેલાં વૃત્તિઓને મનનો આધાર હતો પણ એ મને શબ્દનો આધાર લઈ લીધો. તો શબ્દનો આધાર લીધા પછી મનને શબ્દનો આધાર મળ્યો, પણ શબ્દને કોનો આધાર? વૃત્તિઓ મનમાંથી શક્તિ બળ મેળવે અને મન શબ્દમાંથી બળ મેળવે, પણ બળ કોની પાસેથી, શબ્દ કોની પાસેથી શક્તિ લે છે? એને પણ સામર્થ્ય તો જોઈશું. શબ્દ કુન કા તેતા, સુરત મન કા મન શબ્દ કા, શબ્દ કુન કા તેતા. જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, પ્રશ્ન ઉદ્ભવ્યો, પ્રશ્ન થયા, જિજ્ઞાસા વગર પ્રશ્ન થતો નથી અને પ્રશ્ન થયા વગર સમજણ જ્ઞાનવાળી સમજ આવતી નથી. એમને સાંભળ્યા કરીશું એ વાત બરાબર. અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે કે કોઈ એક જગ્યાએ આપણને એની અંદર રસ પડ્યો છે અને એનો સમજણપૂર્વકનો ઉકેલ આપણે માંગીએ છીએ, એટલે પ્રશ્ન ઉપસ્થિત. એટલે જ લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, શબ્દ કુન કા ટેકા, શબ્દ કોનો ટેકો? શબ્દ મનનો ટેકો, પણ શબ્દને કોને કોનો ટેકો? એ ત્રણેય સુરત શબ્દ અને મન, પણ મન વચ્ચે છે, સુરત મન અને શબ્દ. હવે એકબીજાનો આધાર એકબીજાને છે, પણ મન શબ્દ છેલ્લો છે, પહેલી સુરતાઓ છે, એટલે એને ટેકો મળ્યો મનનો. પછી મન મનને ટેકો મળે છે શબ્દનો, પણ પછી શબ્દને આધાર કોનો? આધાર તો જોઈ છે, જેનો આધાર એટલે કે બળ, શક્તિ જોઈ છે. શક્તિ છે, બળ સિવાય કશું ઉભું રહી શકતું નથી, પડી ગયું. એટલે એ સ્થિતિ મેળવવા માટે, એ સ્થિરતા મેળવવા માટે મનને શબ્દને શરણે જવું પડે છે, મનને શબ્દનો સહકાર લેવો પડે છે અને એનો ટેકો મેળવ્યો મને. મારે શબ્દમાં શક્તિ છે, બ્રહ્મશક્તિ છે, મંત્ર શક્તિ છે, આરાધ્ય શક્તિ એમાં બેઠેલી છે અને એ પરાત પર પરમાત્માનો એને સંપૂર્ણ ટેકો છે. શબ્દ એ જ પરમનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે જેમાં ભળી જાય છે. જે કોઈ શબ્દ રહ્યા તે શબ્દ જેવા, એને શબ્દ ન કહીએ, એ તો શબ્દ નહીં, કોઈ સાર છે. એ જે સાર છે શબ્દનો, એ જ પરમ છે અને એ જ પોતાના સ્વરૂપમાંથી જ એ શબ્દ શક્તિ મેળવી શકે. શબ્દ પણ શક્તિ મેળવે છે, આધાર મેળવે છે ક્યાંથી? પોતાના સ્વસ્વરૂપમાં, આત્મા. વૃત્તિઓ મનમાંથી બળ મેળવે, મન શબ્દમાંથી આધારને બળ મેળવે અને શબ્દ પોતાના સ્વસ્વરૂપ આત્મામાંથી આધાર લઈ અને કામ કરે. શબ્દે શબ્દ ઉલટે તે શબ્દ નિરાધાર, શબ્દ નિરાધાર છે પણ શબ્દની પાછળનું જે બળ છે એ તેનું પૂરક છે. એટલે શબ્દ તો નિરાધાર છે, માત્ર એક શબ્દ મૂકો શુષ્ક, મંત્ર મૂકો ચાલો ને, પણ એ મંત્રમાં જેને શ્રદ્ધા નથી એને એ શબ્દ જેવો લાગશે, નિરર્થક લાગશે સામાન્ય. તો જે શબ્દની અંદર, જે મંત્રમાં એની શ્રદ્ધા નથી, ભાવના નથી, ત્યાં શક્તિ નથી, તો પછી એને બળ મળવાનું નથી. અને એટલે એ શબ્દ નિરાધાર બની જાય. પણ શબ્દ નો આધાર છે પરમ તત્વ, પરમ આત્મ સ્વરૂપ. એની પાસે આ જગતનું સર્જન કરવાની શક્તિ છે. આ સૃષ્ટિનો જે આધાર છે, યતો પાલ્યતે યેન વિશ્વમ જનેદ્યઃ પરમ લીયતે યત્ર વિશ્વમ, જે સમગ્ર વિશ્વનું સર્જન પણ કરે છે, પાલન પણ કરે છે અને પોતાનામાં સમાવી પણ દે છે, એ બ્રહ્મ તદ બ્રહ્મહમ નિષ્કલમહમ પ્રપદ્ય. એ બ્રહ્મની જે નિષ્કલંક છે, એ બ્રહ્મનું હું ચિંતન કરું છું. પ્રાત સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સત્યસુખમ પરમહંસગતિમ તુરીયમ યસ્વપ્ન જાગર સુષુપ્તિ ભવેતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંજ્ઞા. હું આ પાંચ ભૌતિક શરીરની અંદર સંગમાં બેસવા વાળો તે હું નથી. પાંચ ભૌતિક આ શરીરથી પર છું. શરીર એ મારું સ્વરૂપ નથી, હું શરીરથી ભિન્ન છું. અને મને જે કંઈ આ શરીરમાં પ્રાપ્ત રહેલું સ્થાન છે, એમાં રહેલી જે પરમ ચેતના છે, એ જ મારો આધાર અને એ સ્વયં પોતે હું છું. અને એમાંથી જ મને બળ, ઓજ, તેજ અને સર્વ પ્રકારની શક્તિ ત્યાંથી જ મળે. પણ એ શબ્દને આધાર છે કે પોતાના સ્વસ્વરૂપનું આત્મતત્વ. આત્માનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે આ શરીરમાં, અણુ એ અણુ, પરમાણુ એ પરમાણુ, દરેકે દરેક કોષની અંદર બેઠેલી છે. એમને મારી આંખે એનો અનુભવ નહીં થાય, આત્મા એમને દેખાતો નથી, કારણ આત્મા સૂક્ષ્મ છે, સ્થૂલ નથી. ભૌતિકતા એ સ્થૂલતાની અંદર પડેલી છે. આંખ પણ સ્થૂલ છે, પાંચ ભૌતિક છે. એટલે સ્થૂલ તત્વને સ્થૂલનું દર્શન થશે, પણ એ સ્થૂલને સૂક્ષ્મ ચેતના એની જરૂર છે. એટલે મનને શબ્દનો આધાર મળ્યો, શબ્દનો પરિચય થયો. એટલે કેવી રીતે? કોઈ પણ મંત્ર આપે, એ મંત્રના પણ અધિષ્ઠાતા દેવ છે, એની કઈ શક્તિ છે, એની કઈ વિધિ છે, એ બધું જ એની પાસે સમજણ જ્ઞાન આવવું જોઈએ. અને જેમ જેમ એ શબ્દનો પરિચય થશે ને, તેમ તેમ એ શબ્દમાં રહેલી મહાશક્તિ, અનંત શક્તિ, એનો આવિર્ભાવ એનામાં થશે અને મન આત્મા સાથે જશે. આમ સમસ્ત એક વાતાવરણ ભાવને, એની અંદર નિષ્ઠાને જાગ્રત થાય મન અને વૃત્તિઓ દ્વારા સાથે લઈને, ત્યારે એ મન શબ્દને યથાર્થ રીતે ઓળખી શકે. કોઈ પણ મંત્ર મળે, એ મંત્ર સદગુરુ મળે આને મળે, ગુરુ મહારાજ આપે, મને ભલે અનુભવ નથી, પણ જેને ગુરુ મહારાજ મને આપ્યો છે એ મંત્ર, એની શક્તિને એમને ખબર છે, એની શક્તિ છે.